దురవారరాగాది వైరివార నివారిణే అర్హతే యోగినాథాయ శ్రీ మహావీర స్వామినే నమః. కృతాపరాధేపి జనే కృపామంతరతారయో ఇషద్బాష్పార్దయోర్భద్రం శ్రీవిరజిననేత్రయం. తత్వప్రేమి భాయ్యో అనే బెన్ను, આજે આપણે અહી ગયા વર્ષે જે ગ્રંથનો પ્રારંભ કર્યો હતો તે જ ગ્રંથના સ્વાધ્યાયનો આગળ આપણે વિચાર કરીશું. આપ સૌ અવારનવાર સ્વાધ્યાય કરતા રહો છો. સ્વાધ્યાય એક બહુ મોટું આલંબન છે, તે દ્વારા આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકીએ છીએ. આપણી સૌથી મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આપણને આપણા પોતાનો પરિચય નથી. આપણો પોતાનો જે પરિચય આપણને છે તે ખોટો પરિચય છે. આપણે જે આપણી જાતને માનીએ છીએ તેવા આપણે છીએ નહીં. શ્રીમદજીએ એટલા માટે બહુ સરસ વાત કરી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, એક જ પંક્તિ કાપી છે. અનંત દુઃખ આપણે ભોગવી રહ્યા છીએ તેનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ જો કોઈ હોય તો સ્વરૂપનો બોધ નથી થયો. તે આ જે કાંઈ આપણે ભણી રહ્યા છીએ, જે કાંઈ ભણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેને આપણે સ્વાધ્યાય કહીએ છીએ, તેનું એકમાત્ર લક્ષ્ય છે સ્વરૂપનો બોધ થાય છે. તે સ્વરૂપને પામવા માટે વાચકવર્ય ઉમા સ્વાતિજી મહારાજ જે પૂર્વધર હતા, પૂર્વ એક એવું વિશાળ જ્ઞાનનો દરિયો છે, એ જ્ઞાનના દરિયાને યથકિંચિત જાણતા હતા. પરમાત્માએ જે દેશના હતી તે દેશનાને ગણધર ભગવંતોએ ધારી લીધી અને તેને સૂત્રબદ્ધ કરી. એ સૂત્રો એ આગમ કહેવાયા. એમાં જે પરમાત્માએ એમની મૂળ દેશના આપી તે દેશના જે આગમોમાં સુરક્ષિત છે તે આગમોને અંગ આગમો કહેવામાં આવે છે. એ અંગ આગમોમાં 12મું અંગ તે દ્રષ્ટિવાદ. એ દ્રષ્ટિવાદ અંગના સ્વરૂપનું વર્ણન આપણને શાસ્ત્ર ગ્રંથો દ્વારા જાણવા મળે છે. 14 પૂર્વો એ આ દ્રષ્ટિવાદમાં હતા. એના પ્રમાણ વિશેની વાત કરતા કહે છે કે એનું પ્રમાણ એટલે કે એનું કદ કેટલું હતું. આજે આપણે પુસ્તક લઈને બેસીએ તો આપણે કહીએ છીએ કે આ 500 પાનાનું પુસ્તક છે, આ 250 પાનાનું પુસ્તક છે, આ 1000 પાનાનું પુસ્તક છે, આના 5 વોલ્યુમ છે. આપણે એન્સાયક્લોપીડિયા જોઈએ તો કોઈકના 20 વોલ્યુમ હોય, કોઈકના 40 વોલ્યુમ હોય. એનું પ્રમાણ દેખાડતા કહે છે કે પહેલા પૂર્વનું પ્રમાણ એક હાથી પ્રમાણ સાહિત્ય જેટલું લખી શકાય તેટલું છે, અને પછીના દરેક પૂર્વોમાં ક્રમશ ડબલ કરતા જાય તો ટોટલ 3600 ને સમથિંગ હાથી પ્રમાણ સાહિત્ય જેટલું લખાય તેટલા 14 પૂર્વનું પ્રમાણ છે. એટલે અપાર જ્ઞાન છે, અપાર જ્ઞાન. એમાંથી પહેલા પૂર્વનું જ્ઞાન વાચકવર્ય ઉમા સ્વાતિજીને હતું. એમણે આ સંસારના લોકો ઉપર, સંસારમાં રહેલા જીવો ઉપર ઉપકાર કરવા માટે 500 પ્રકરણ ગ્રંથો રચ્યા હતા. પોતાના જીવનકાળ દરમિયાન 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી. તેમાંના મોટા ભાગના ગ્રંથો કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયા. બહુ થોડા ગ્રંથો મળે છે. એમાંનો એક ગ્રંથ એ તત્વાર્થાધિગમ સૂત્ર છે, જે જૈન ધર્મનો સારભૂત ગ્રંથ છે. આગમોનો સાર એમાં વર્ણવેલો છે. અને બીજો ગ્રંથ તે આ પ્રશમરતિ પ્રકરણ ગ્રંથ. તત્વાર્થ સૂત્રમાં તત્વની વાત કરી છે, પ્રશમરતિમાં સાધનાની વાત કરી છે. સાધના કેવી હોવી જોઈએ, એ સાધનાના સ્વરૂપને સમજવા માટે એમણે આપણા ઉપર ઉપકાર કરીને આવો એક મહાન ગ્રંથ રચ્યો. એ પ્રશમરતિ પ્રકરણનો આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો હતો. પ્રશમરતિ પ્રકરણ એનું નામ પ્રમાણે જ એના અંદર વિષયનો વિચાર કરવામાં આવે છે. પ્રશમ અત્યંત, પ્ર એટલે પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટ એટલે અત્યંત, સમ એટલે સમત્વ ભાવ, સમતા ભાવ, સમન. એ પ્રશમ ભાવ ઉત્પન્ન થાય, એની અંદર રતિ ઉત્પન્ન થાય, તે કેવી રીતે થઈ શકે, પ્રશમની અંદર લીન કેવી રીતે થઈ શકે તેની વાત આ ગ્રંથમાં કરી છે. પરમાત્માએ એમની દેશનામાં એક બહુ મહત્વની વાત કરી. અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્ર એ એમની અંતિમ દેશનાનો ગ્રંથ છે. દિવાળીના દિવસે જ્યારે એમને નિર્વાણકાળ નજીક આવતો હતો ત્યારે આ જગતના કલ્યાણ માટે કંઈક આપવું હતું. આમ તો એમને જ્યારથી તીર્થંકર નામકર્મનો ઉદય થયો ત્યારથી એમણે જે કંઈ પણ કર્યું તે બધું જ જીવોના કલ્યાણ માટે હતું. કંઈ બાકી રહ્યું નહોતું, એમને કશું જ કરવાનું બાકી નહોતું રહ્યું. જે કંઈ પણ કરવાનું હતું તે કોમ્પ્યુટરમાંથી તો એક મિનિટ. ઓકે ચાલો હવે બંધ થઈ ગયો. એમણે એક વાત કરી, સત્તારી પરમંગાની દુલ્હાણી ઈહ ચંતુણો માણુસત્તમ સુઈ સત્તા સંજમે વિરિયમ ચ. એનો અર્થ છે કે આ જગતની અંદર ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. પહેલી વાત કરી કે મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. મનુષ્યત્વનો અર્થ શબ્દ પ્રયોગ કર્યો છે, માનવ શબ્દનો પ્રયોગ નથી કર્યો. મનુષ્યત્વ એટલે મનુષ્યપણું, માનવતા, એ અત્યંત દુર્લભ છે. સુઈ એટલે શ્રવણ, શ્રુતિ, ધર્મની શ્રુતિ એટલે કે તત્વનું શ્રવણ દુર્લભ છે. તત્વનું શ્રવણ થયા પછી તત્વના શ્રવણની અંદર તત્વ જે સાંભળ્યું છે તેની અંદર શ્રદ્ધા થવી તે દુર્લભ છે, અને શ્રદ્ધા થયા પછી એનું આચરણ દુર્લભ છે. આ ચાર વાત દુર્લભ કહી એમાંની પહેલી વાત આપણે વિચારવી છે કે મનુષ્ય ભવ માનવતા દુર્લભ શા માટે કહી છે. આ દુર્લભ કહેવા પાછળનો અર્થ શું હતો, દુર્લભ કેમ કહી? આપણે જે વાત કરીએ છીએ એ વાત એવી રીતે કરીએ છીએ આ મનુષ્ય ભવ શ્રેષ્ઠ છે બીજા બધા ભવો કરતા. ચાર ગતિ માની છે, નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. નરકમાં પારાવાર દુઃખો છે, તિર્યંચ ગતિની અંદર પરતંત્રતા છે, દેવ ગતિની અંદર પારાવાર સુખ છે. જ્યાં પારાવાર દુઃખ છે ત્યાં ધર્મ યાદ નથી આવી શકતો, જ્યાં પરતંત્રતા છે ત્યાં ધર્મનું શ્રવણ દુર્લભ છે, અને જ્યાં સુખ જ સુખ છે ત્યાં પણ ધર્મ યાદ આવતો નથી. આવું કહીને આપણે એમ કહીએ છીએ કે આ એક માનવ ભાવ જ એવો છે કે ત્યાં ધર્મની સંભાવના છે, ધર્મ શ્રવણ થઈ શકે એવી સંભાવના માનવ ભાવમાં છે, એટલે માનવ ભાવને દુર્લભ કહ્યો છે. શું આના માટે માનવ ભાવને દુર્લભ કહ્યો છે એનો વિચાર, કે ભાઈ આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણે ઘણા બધા ગ્રંથો સાંભળી ચૂક્યા છીએ, ઘણું બધું તત્વ હવે જાણતા થયા છે, તો આ દુર્લભતા શા માટે કહી છે, શેના માટે દુર્લભતા કહી છે? દુર્લભ એટલે મોંઘું, બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવું. આ માનવ ભાવ એ બહુ મુશ્કેલીથી, બહુ પ્રયાસ પછી, બહુ જ પુણ્ય એકઠું થાય તો જ મળે તેવું આપણે માનીએ છીએ, એને એટલા માટે દુર્લભ કહ્યું, એવું આપણે આજ સુધી સાંભળતા આવ્યા છીએ અને આપણે માનતા આવ્યા છીએ. શું આના માટે દુર્લભ કહ્યો છે? એનું દુર્લભ હોવાનું કારણ જે આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ દુર્લભ છે માનવ ભાવ, કે આ માનવ ભાવની અંદર જ સંભાવના છે એક વાતની, અને એ વાત છે હું કોણ છું એનો નિર્ણય કરવાની. બીજા કોઈ ભાવની અંદર આ નિર્ણય થઈ શકતો નથી કે હું કોણ છું, કોહમ, મારું સ્વરૂપ શું છે, એનો નિર્ણય કેવળ અને કેવળ માનવ ભાવમાં સંભવે છે. કેમ કે ત્યાં સ્વતંત્રતા છે, ત્યાં જ્ઞાન છે, ત્યાં તત્વ અને અતત્વનો વિવેક છે. માર્ગ મળી જાય તો આ નિર્ણય થવો સંભવે છે, આ બીજી કોઈ ગતિમાં સંભવતું નથી. દેવ ગતિને ક્યારેય પણ હું કોણ છું એનો વિચાર કરવાનો અવસર મળતો નથી. નરક અને તિર્યંચની વાત જ બાજુ પર રહી જાય છે. અને હવે આવી મનુષ્ય ભાવની વાત, તો મનુષ્ય ભાવની વાતની સાથે બીજી ઘણી બધી દુર્લભતાની વાતો કરી કે આ બધાની અંદર સૌથી વધુમાં વધુ દુર્લભ હોય તો આર્ય દેશની અંદર જન્મ. આર્ય દેશ આપણે સીમાઓ સાથે બાંધી દીધો. આર્ય શબ્દનો અર્થ એ હતો કે જે સાચા અને ખોટાનો વિવેક કરી શકે તે સર્વે આર્ય છે. જે આર્ય હોય તે ગુણોનું ગ્રહણ કરે અને દોષોને દૂર કરે. જે અનાર્ય છે એ દુર્ગુણોને જ પકડે છે, દુર્ગુણોને જ મહત્વ આપે છે, એને માટે દુર્ગુણ એ જ ગુણ છે, એને ગમે તે ગુણ છે એની ઈચ્છા પ્રમાણે જે કઈ બનતું હોય તે ગુણ છે, એની ઈચ્છા વિરુદ્ધ કઈ થાય તો એ બધું જ દુર્ગુણ છે એના માટે. અને આવા સ્વભાવને અનાર્ય કહ્યું છે. જો આપણને પણ ક્યાંય આપણા કષાયો નડતા હોય અને આપણી ઈચ્છાને જ આપણે ધર્મ માનતા હોઈએ તો આપણે આર્ય નથી, અનાર્ય છીએ. ધર્મનું સ્વરૂપ નિષ્પક્ષ રૂપે જોતા શીખવું જોઈએ. મત આગ્રહ અને કદાગ્રહ દુરાગ્રહોથી મુક્ત થઈને, અને એટલા માટે આને દુર્લભ માને છે કે આ એક ભાવ એવો છે કે જેમાં તમે મતાગ્રહોથી દૂર રહી શકો છો, મત મતાંતરોથી દૂર રહીને સાચો આત્માર્થ સમજી શકો, હું કોણ છું એનો જવાબ પામી શકો તેવો આ એક ભાવ છે. એટલે દુર્લભ છે. અને એટલે કહું કે આ એક ભાવ જ એવો છે કે જ્યાંથી મોક્ષની સંભાવના છે. જ્યારે તમને સમજાય છે કે મારું આ સાચું સ્વરૂપ છે ત્યારે આપણે ક્યાંય અટકી જતા નથી, ત્યારથી આપણો માર્ગ આગળ ને આગળ વધવા લાગે છે. જે સમય ગૌતમ સ્વામીને સમજાયું કે તત્વ આ છે તે સમય નીકળી પડ્યા પરમાત્માની સાથે. જે સમય મેઘકુમારને સમજાયું, નાનો બાળક છે, યુવરાજ છે, એને સમજાયું પરમાત્માની વાણી સાંભળીને કે હું કોણ છું, અને એને પામવા માટે એ નીકળી પડ્યા. અર્થાત કહેવાનો મતલબ એ છે કે જે સમયે આપણને સાચું તત્વ સમજાય છે તે જ સમયે આપણો વિકાસ પ્રારંભ થઈ જાય છે. તો આવા વિકાસને પામવા માટે ઉમાસ્વાતી મહારાજે આ તત્વાર પ્રસમરતિ પ્રકરણ ગ્રંથની રચના કરી છે. પ્રસમ રસની અંદર રતિ આનંદ કેવી રીતે ઉત્પન્ન થાય તેની વાત કરી રહ્યા છે. રતિ તો બધાના જીવનમાં હોય. રતિ એટલે આસક્તિ, રતિ એટલે ક્યાંક જોડાણ, ક્યાંક એટેચમેન્ટ. આપણે નિરીક્ષણ એ કરવાનું છે કે આપણું એટેચમેન્ટ કોની સાથે છે, આપણે ક્યાં જોડાઈ જઈએ છીએ. બધું સાંભળ્યા પછી, જાણ્યા પછી પણ ઘણી બધી વાતો સ્વાધ્યાયમાં એની એ જ આવતી હોય છે, કોઈ બહુ નવું બહુ ઓછું હોય છે. પણ નવું ઓછું હોવાનું કારણ એટલું જ છે કે આપણે અનાદિકાળથી એક મોહની ગાંઠ નિદ્રામાં સૂતેલા છીએ, એમાંથી જગાડવાના છે આપણે આપણી જાતને. એટલે વારંવાર ટકોરા મારવા પડે છે, વારંવાર જગાડવાની કોશિશ કરવી પડે છે. એટલે વારંવાર સાંભળવાની વાત કરી. આ વારંવાર સાંભળતા સાંભળતા ક્યાંય કોઈ વાર આપણો આત્મા જાગી જાય અને આગળ ચાલવા માંડે, એના માટેની આ વાત છે. અને એવા માર્ગ ઉપર ચાલવા માટે ઉમાસ્વાતી મહારાજે આ પ્રસમરતિ પ્રકરણ ગ્રંથની રચના કરી છે. એમણે આ પ્રસમરસનો કેવી રીતે લાભ થાય, આપણને આપણા જીવનની અંદર પ્રસમરસ કેવી રીતે આવે એની ચર્ચા કરી છે. સૌથી પહેલું તો આપણા જીવનની અંદર સૌથી મોટામાં મોટું જે આપણને હેરાન કરનારું, પરેશાન કરનારું, નચાવનારું જો કોઈ તત્વ હોય તો એ કષાય છે. આ ક્રોધ, માન, માયા અને લોભની ચંડાળ ચોકડીએ આપણા ઉપર એટલું બધું પ્રભુત્વ જમાવેલું છે કે આપણે વર્ષો વર્ષ આ બધું સાંભળીએ છીએ અને જેવા ઘરે જઈએ છીએ બધું જ પીગળી જાય છે, પીગળીને પાણી બનીને વહી જાય છે. જે પરિશ્રમ કરીને અહીંયા આવ્યા છીએ, જે સાંભળવા માટે અહીંયા આવ્યા છે, જેને પામવા માટે આપણે અહીંયા આવ્યા છીએ તે છે કસાયની આ ચંડાળ ચોપડીમાંથી મુક્તિ મેળવવાની. કે કષાયોને જીતવા કઈ રીતે, તો એના માટે કહ્યું કે પહેલા તો એનું જે પ્રભુત્વ છે એને પ્રભુત્વને ઓછું કરવું જોઈએ, ક્રોધના પ્રભાવને ઓછો કરવો જોઈએ, માનના પ્રભાવને ઓછો કરવો જોઈએ, માયાનો પ્રભાવ આપણા ઉપર છે એને ઓછો કરવો જોઈએ, અને લોભનો પ્રભાવ આપણી ઉપર જે તીવ્રપણે છવાયેલો છે એને ઓછો કરવો. એટલે આ જે ચાર કષાયો છે એની જે તીવ્રતા છે એ તીવ્રતા એ અત્યંત ઉષ્ણ બનેલા અગ્નિ જેવી છે. એની તીવ્રતા કેવી છે? અગ્નિ જેવી છે, જે બાળી નાખે છે. શું બાળે છે? તો આત્માના ગુણોને બાળી નાખે છે. જે જે કષાયોની આ ચંડાળ ચોપડીમાં એક કષાય કે બધા કષાયો એમાં જે ફસાયા છે એના ગુણોનો નાશ થઈ જતા વાર લાગતી નથી, એના ગુણો તરત જ નષ્ટ થવા માંડે છે. અને એ વાત આપણને ક્રોધની સજ્જાઈની અંદર કહ્યું કે ક્રોધે કરોડ પુરવતણુ સંયમ ફળ જાય. આ એક કષાયની વાત કરીએ છીએ આપણે કે ક્રોધ કરવાથી કરોડ વર્ષ સુધી જે સંયમનું પાલન કર્યું છે તે સંયમ દ્વારા જે ફળ પ્રાપ્ત કર્યું છે તે ફળ નષ્ટ થઈ જાય છે, ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. અને આ જાણવા છતાં પણ ક્રોધ આપણે છોડી શકતા નથી. આવું કેમ બને છે એની સમજ આપવા પ્રસંગરતિ પ્રકરણને રચનાઓમાં સ્વાતિ મહારાજે કરી છે. એ પ્રસંગરતિને પ્રાપ્ત કરવા માટે, આવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા કષાયોનું જે પ્રભુત્વ છે એનું શમન કરવું, એને ડામવા, એને શાંત કરવા. શ્રીમદજીએ અપૂર્વ અવસરની વાત કરી. અપૂર્વ અવસરની અંદર એક બહુ સુંદર વાત કરી એમણે કે ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવ હતા. ક્રોધ વગર તો રહી શકવાનું નથી, છદ્મસ્થ છીએ એટલે ક્રોધ આવવાનો છે. તો કહે છે કે ક્રોધ ક્યાં કરવો? તો કે ક્રોધ ઉપર ક્રોધ કરો, બીજા ઉપર નહીં. આપણને ન ગમતું કોઈક બોલ્યું, ન ગમતું કોઈકે કર્યું, ન ગમતું કોઈક આપણા માટે બોલી કાઢે, નિંદા કરે, એ સમયે ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. તો કહે છે કે એ સમય એટલું જ વિચારવાનું કે મને ક્રોધ કેમ આવ્યો, મારે ક્રોધ ઉપર ક્રોધ કરવાનો છે, વ્યક્તિ ઉપર ક્રોધ નથી કરવાનો. તો એ સમયે પેલો ક્રોધ છે શમન શાંત થવા માંડશે, ક્રોધ અટકી જશે. માન પ્રત્યે દીનપણાનું માનજો. અહંકાર એટલે હું કંઈક છું, ઉપમિતિ ભવ પ્રપંચા કથાકાર માન માટે શૈલરાજની ઉપમા આપે છે કે આ માન છે શૈલ, શૈલરાજ એટલે શૈલ એટલે પર્વત, અને પર્વતોનો રાજા એટલે હિમાલય અથવા મેરુ. એ જેટલો અક્કડ છે એટલો જ આપણો માન પણ અક્કડ છે. બધું હલી જાય પણ આપણે હલવા તૈયાર નથી. આપણો માન જ્યારે તીવ્ર બને છે ત્યારે બધા જ ડગી જાય છે, પણ આપણે ડગતા નથી. આપણી સમજ એવી છે કે હું સાચો છું અને હું જે કરી રહ્યો છું તે જ સત્ય છે, બાકીના બધા જ ખોટા છે. જેને જે કરવું હોય કરે, જેને પોતાનું જીવન પણ આપી દેવું હોય તો આપી દે, હું એમાંથી હલવાનો નથી. આ શૈલરાજનું સ્વરૂપ. શૈલરાજ પર્વત જેવી રીતે હલતો નથી, તે માન ઈગોમાં ફસાયેલો માણસ પણ પોતાની જાતને નમવા, ઝૂકવા, હલવા, થોડો નમ્ર થવા પણ તૈયાર થતો નથી. એવા કષાયને જીતવા માટે કહે છે કે માન માટે તમે એવું કરો, શું કરવાનું કહે છે, કે તમે દીનપણાનું માન કરો. તમે દીન છો, તમને અહંકાર ઉભો થાય ત્યારે એમ વિચાર કરો કે હું શેના માટે અહંકાર કરી રહ્યો છું? પૈસાનો અહંકાર છે મને, તો તમે એવો વિચાર કરો કે ચક્રવર્તીના ધનની, ચક્રવર્તીની સંપત્તિ સામે મારું ધન તો એક બિંદુ સમાન છે, તો આ બિંદુનો અહંકાર કરું? તમને બળનું અભિમાન હોય ત્યારે એવો વિચાર કરો કે ચક્રવર્તીનું બળ, સમર્થ યોદ્ધાનું બળ અને જે લડવૈયા છે એનું બળ, એની સામે મારું બળ કેટલું, અને હું જેના ઉપર બળ અજમાવું છું એ તો દુર્બળ છે. દુર્બળ ઉપર બળ અજમાવીને હું સમર્થ છું એવું અભિમાન કરું છું એ ખોટું છે. એટલે કે દીનપણાનો અહંકાર કરવો હોય તો દીનપણાનો અહંકાર કરજો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, માયા શબ્દના બે અર્થ છે, એક માયા એટલે કપટ અને બીજું માયા એટલે લાગણી. કે તમારે માયા પર વિજય મેળવવો છે તો માયા સાક્ષી ભાવની સાથે માયા કરો, સાક્ષી ભાવ કેળવો, એ સાક્ષી ભાવ બનીને આ બધું જુઓ કે આ ક્યાં સુધી રહેવાનું છે. હું તો સાક્ષી છું આનો, મારી સાથે આવવાનું નથી, બધું અહીંયા છોડીને જ જવાનું છે. લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો, અલોભ બનવાનું છે. અલોભ બનીએ એટલે લોભ રહિત બનવું, સંતોષી બનવું, અને એવી સ્થિતિ આવે એટલે આપણે લોભ ઉપર પણ વિજય મેળવી શકીએ છીએ. તો આ કષાયોની ચોકડીમાંથી મુક્ત થવા માટે, કષાયોમાંથી મુક્ત થવા માટે પ્રશ્નમ રસ, એના પ્રભાવને દૂર કરવા માટે આપણને આ પ્રશ્નમ રતિ પ્રકરણનો ઉપદેશ આપ્યો છે. એના શરૂઆતના શ્લોકોમાં, 18 શ્લોકોમાં આપણે વૈરાગ્ય આદિની સમજ કેળવી. હવે અહીંયા દ્વેષની સમજ કેળવતા કહે છે કે દ્વેષ, આપણે જેને દ્વેષ માનીએ છીએ એ એનું સ્વરૂપ જો ઓળખાઈ જાય તો દ્વેષને છોડવો સરળ બને. અહીંયા એના પર્યાયો આપીને દ્વેષના સ્વરૂપને સ્પષ્ટ કરે છે કે દ્વેષ કઈ કઈ રીતે જીવનમાં આવતો હોય છે, કેવી રીતે દ્વેષ જીવનમાં પ્રવેશતો હોય છે. એક તો વાત છે કે રાગ હોય ત્યાં દ્વેષ આવે છે, જો રાગ જ ન હોય તો દ્વેષ આવવાનો નથી. આસક્તિ ગઈ, વિતરાગતા આવી, એટલે વિતદ્વેષી બની ગયા પરમાત્મા. આ એક પહેલી શરત મૂકી કે જો રાગ ઘટી જાય તો બીજું કશું બાકી રહેતું નથી. શ્રીકૃષ્ણએ ગીતાની અંદર અર્જુનને એક બહુ સુંદર વાત કરી છે કે આ તારી ઇન્દ્રિયો જે સમયે રાગ અને દ્વેષ રહિત થઈને વિષયોનો ભોગ કરશે ત્યારે એ વિષયોમાં આટવાશે નહીં. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયચરણ, રાગ દ્વેષ રહિત થઈને ઇન્દ્રિયોનો વિષય સાથે તું સંપર્ક કરીશ તે દિવસે આત્મવિષ્ટેર વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ, તે દિવસે તારો આત્મા તારા વશમાં હશે અને તું પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીશ. આપણે ઇન્દ્રિયોના વશમાં પડી જઈએ છે, આપણે ઇન્દ્રિયોમાં આસક્ત થઈ જઈએ છે અને વિષયોમાં ડૂબી જઈએ છે. વિષયોને ભોગવતી વખતે અનાસક્ત ભાવ કેળવવો બહુ અઘરો હોય છે. એટલે મુનિનું એક વિશેષણ આપ્યું છે, બહુ સુંદર વિશેષણ છે. મુનિ માટેનું એક વિશેષણ એ આપ્યું કે પૌમા વૈ નિદંશણા પદ્મ જેવા. મુનિ કેવા છે? પદ્મ જેવા છે, કમળ જેવા છે. કમળ ઉપર પાણીનું બિંદુ પડ્યું હોય તો પણ એ કમળની પાંખડી તેનાથી ભીંજાતી નથી, તેવી રીતે વિષયોનો ભોગ કરતી વખતે પણ વિષયોથી પર રહેવાની કળા શીખવી તેનું નામ અનાશક્તિ છે. બહુ અઘરી વાત છે, સરળ વાત નથી. વિષયો સામે આવીને પડ્યા હોય અને એને ભોગવતી વખતે વિષયોમાં આસક્ત ન થવું, અને સાથે સાથે દ્વેષથી મુક્ત થવાની વાત છે. રાગથી મુક્ત થઈ શકે તો દ્વેષથી મુક્ત થઈ શકે. એ દ્વેષથી મુક્ત થવા માટે દ્વેષને સમજવાની વાત કરે છે અને એ પહેલી પર્યાયો સમજાવીને કહે છે કે ઈર્ષા એ દ્વેષ છે. ઈર્ષા એટલે અદેખાય, બીજાના ગુણોને જોઈને, બીજાની સંપત્તિ જોઈને, બીજાની પ્રગતિ જોઈને આપણા મનની અંદર અદેખાઈ ઉત્પન્ન થાય, એ અદેખાઈ લાંબે ગાળે દ્વેષમાં પરિણમે છે. એટલે ઈર્ષાને દ્વેષ કહો, રોષને દ્વેષ કહો. રોષ એટલે જેનાથી ક્રોધ ઉત્પન્ન થાય, જેનાથી કોપ ઉત્પન્ન થાય, તે કોપ છે, આપણે રોષ છે, અને આવો રોષ દ્વેષ ઉત્પન્ન કરે છે. દોષ એટલે અપરાધ, ત્રીજો પર્યાય આપ્યો છે, તે દોષ છે, અપરાધ છે. આપણે કોઈક ભૂલો કરતા હોઈએ અને એ ભૂલોને છાવરતા હોઈએ તો એ ભૂલો એ આત્માને મલિન કરી નાખે છે, આત્માને દૂષિત કરે છે અને એ ભવિષ્યમાં દ્વેષ પેદા કરે છે. દ્વેષ છે એ દ્વેષનો પર્યાય તો આપણે સમજીએ છીએ. પરિવાદ, પરિવાદ એટલે નિંદા, બીજાની નિંદા કરવી, એ પણ દ્વેષ છે. દ્વેષ વગર બીજાની નિંદા થઈ શકે નહીં. પરિવાદ એનો બીજો એનો વિરોધી શબ્દ છે ગુણાનુવાદ. પરિવાદ એટલે નિંદા કરવી, ગુણાનુવાદ એટલે એની અંદર રહેલા ગુણોનો કથન કરવું. આપણે ત્યાં જૈન ધર્મમાં ગુણાનુવાદની સભાઓ થતી હોય છે. મારા સાહેબ કાળ ધર્મ પામ્યા હોય પછી એમને આપણે ગુણાનુવાદ સભા કરીએ છીએ. અહીંયા પણ મનુષ્ય મૃત્યુ પામે પછી આપણે એની પાછળ એના ગુણોનું વર્ણન કરીએ છીએ. જે સમયે આપણને બીજાની અંદર ગુણોના દર્શન થવા માંડે છે તે સમયે આપણને એની અંદર રહેલા દોષ દેખાતા નથી. અને એની સામે બીજી એક વાસ્તવિકતા છે કે મનુષ્ય માત્ર દોષને પાત્ર છે. એની અંદર દોષ તો રહેવાના જ, પણ એની સાથે સાથે ગુણો ઘણા બધા હોય છે. એ ગુણોને જે જોઈ શકે છે એ ગુણી બની શકે છે, એને દ્વેષ આવતો નથી. મત્સરભાવ એ ઈર્ષાનો છે, ઈર્ષાનો જ પર્યાય છે, પણ આમાં અદેખાય છે. ઈર્ષામાં બીજાના અદેખાયનું તત્વ પણ સાથે સાથે મત્સર છે કે અદેખાયની સાથે સાથે એની અંદર દ્વેષની તીવ્રતા છે. અસૂયા એટલે આપણને ન ગમતું હોય એવું કોઈ માણસ આવે, એ ગુણવાન હોય તો પણ આપણે એની અંદર કોઈક દોષનું આરોપણ કરી દઈએ છીએ. આવું દોષનું આરોપણ કરવું એ અસૂયા છે. ન હોય એવા દોષોનું આરોપણ કરવું તે અસૂયા છે. ઘણી બધી વાર આપણને એવું થાય કે કોઈ ક સમયે આવી જાય, ફોન કર્યા વગર આવી જાય, એમ કહે કે ભાઈ અહીંયાથી પસાર થતો હતો, ફોન કરવાનો રહી ગયો છે, એમ થાય કે મળતો જઉં. અને એ વખતે આપણા મનની અંદર એમ થાય કે આ અને કઈ સમજ બમજ પડે છે કે નહીં, સમય ક સમય જોયા વગર અહીંયા ટપકી પડ્યા, મૂર્ખ છે, અણસમજું છે. ભલે જ્ઞાની છે તો પણ આપણને એના જ્ઞાનના દર્શન ન થવા સાથે સાથે દોષનું આરોપણ થાય છે, તે આરોપણ કરવું તે અસૂયા છે. આવી અસૂયા દ્વેષને જન્માવે છે. આઠમો પર્યાય આપે છે વેર. વેર ભાવ આપણે જાણીએ છીએ કે કોઈકની સાથે આપણને અણબનાવ થાય પછી હંમેશ માટે આપણા મનની અંદર એના માટેનો એક ગ્રંથિ બંધાઈ જાય છે. અને એ ગ્રંથિ બંધાઈ જાય છે તેમાંથી આપણા સંસ્કારો બને છે. અને એ સંસ્કારોને કારણે આપણે સત્ય સમજવા તૈયાર થતા નથી. જ્યાં દ્વેષ છે, દોષો પડેલા છે, એ દોષો શું કરે છે? આ દોષો જ્યારે દોષનો ઢગલો, દોષનો ટોપલો વધતો જાય એટલે શું બને છે? મિથ્યાત્વ મોહનીય કર્મ વધુ તીવ્ર બનતું જાય છે. અને મિથ્યાત્વ મોહનીય કર્મ પડ્યું હોય ત્યાં સુધી શું ન બને? જ્ઞાન ન થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. સમ્યક દર્શન એને ધર્મનું દ્વાર ગણ્યું છે કે જે સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યાંથી શું થાય છે, ધર્મનો પ્રારંભ થાય છે. એટલે એક પ્રશ્ન આપણે આપણી જાતને હંમેશા પૂછવાનો છે કે મને સમ્યક દર્શન થયું છે કે નહીં. આપણી અંદર પડેલા સંસ્કારો, આપણી અંદર પડેલી ભાવનાઓ એનું નિરીક્ષણ કરવાનું છે, એને ઓબ્ઝર્વ કરીને એનું પરીક્ષણ કરવાનું છે કે મારા સંસ્કારો, મારા વિચારો એ આ જ્ઞાનીઓએ જે કહ્યા છે તેને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. આપણા જીવનની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટે છે, એનાથી આપણામાં સંસ્કાર બંધાય છે અને એ સંસ્કાર આપણા માટે ગાઈડિંગ ફોર્સ બની જાય છે. શું બને છે? એ સંસ્કારો, સંસ્કારો આ બને છે. આ સંસ્કારો માટેની જે અંદર જે સંસ્કારો પડ્યા છે એ કેવી રીતે પડે છે તેની ચર્ચા વર્તમાન કાળની અંદર મનોવૈજ્ઞાનિકોએ કરી. મનોવૈજ્ઞાનિકો કહે છે કે એક તો તમારા ડીએનએમાં કેટલાક સંસ્કારો પડ્યા છે જે માતા પિતાથી આવેલા છે, જે પૂર્વભવથી લઈને આવેલા છે. પહેલી વાત કરી. બીજી વાત કરી કે જ્યારે જન્મ થયો ત્યાર પછી તમને જે વાતાવરણ મળ્યું છે એ વાતાવરણથી સંસ્કારો બને છે. આ બીજા સંસ્કારો બનવાનું બીજું કારણ બતાવ્યું. ત્રીજું છે, આપણને જેણે જેણે શિક્ષા આપી છે એ શિક્ષકો જેવા હોય છે એનાથી આપણા મનની અંદર સંસ્કારો બને છે. એટલે ગુરુને પસંદ કરવામાં બહુ ધ્યાન રાખવાની વાત કરી છે કે ગુરુ જેને તેને બનાવી દેવાય નહીં, નહીં તો સંસ્કારોનું નિકંદન નીકળી જાય. શું થાય, સમજાય છે વાત? મહેન્દ્રભાઈ સમજાય છે? કેમ આમ તો બોલતા નથી, કશું આમ ચૂપ? હા બોલાય છે. સંસ્કારોનું નિકંદન, એક મિનિટ, સંસ્કારોનું નિકંદન નીકળી જાય છે. એટલે ગુરુની પસંદગી બહુ અગત્યની માની છે. અને ત્રીજી ચોથી મહત્વની વાત કરી છે કે આપણે જે ઘટનાઓમાંથી પસાર થઈએ છીએ તે ઘટનાઓથી સંસ્કાર બને છે આપણા. આપણે ઘટનાઓ, અનેક ઘટનાઓ જોઈ હોય, એ ઘટનાઓથી આપણને સંસ્કારો બની જાય એટલે આપણે એમ જ માનવા લાગે કે આ તો આમ જ હોય, આમ આના સિવાય આવું ના જ હોય, આમ જ હોય, આને આમ કર્યું જ હોય. એટલે વંકચૂલ મુનિની એક, વંકચૂલની એક કથા આવે છે શાસ્ત્રમાં, તમે લોકોએ સાંભળી હશે. વંકચૂલની કથામાં એક વાત કરે છે કે એનું ઓરિજિનલ નામ તો પુષ્પચૂલ હતું અને એની બહેનનું નામ પુષ્પચૂલા હતું. આ વંકચૂલ છે એ પુષ્પચૂલમાંથી વંકચૂલ કેવી રીતે બન્યો? વંકચૂલ એટલે બધા વાંકા કામ કરનાર. એને સંસ્કારો, એના વાતાવરણ, એવા મિત્રોનું મળ્યું કે રાજપુત્ર હોવા છતાંય બીજાને રંજાડવાનું કામ જ કરે અને પછી રંજાડવામાંથી એ ચોર બન્યો. અનેક ફરિયાદો આવી એટલે રાજાએ એને દેશ નિકાલ કર્યો, પોતાના પુત્રને જ તળી પાર કર્યો. આ ભીલપતિ એટલે ડાકુ બની ગયો, લૂંટારો બની ગયો, જંગલમાં રહેવા લાગ્યો. એક વાર એવું બન્યું કે ચોમાસાનો વખત આવ્યો, મહારાજ સાહેબ વિહાર કરતા કરતા ત્યાં સુધી પહોંચ્યા અને ચોમાસું બેસી ગયું. એટલે મહારાજ સાહેબે ચોમાસું ત્યાં કર્યું, આને વિનંતી પણ કરી. જ્યારે વિનંતી કરી ચોમાસું ત્યાં રહ્યા ત્યારે બહુ સારી ભક્તિ કરી. જવાના હતા ત્યારે મહારાજ સાહેબે કીધું કે ભાઈ તું કંઈક નિયમ લે. નિયમ લે તો પેલો કે મારે શું કામ નિયમ લેવો, તમે નિયમ આપો તો મારો ધંધો જ તૂટી જાય. મેં તમને 4 મહિના અહીંયા મારો ધંધો તોડી નાખવા માટે નતા રાખ્યા, હતો, પણ ભગવાન મારા સાહેબ તો કરુણા વાળા હતા. એટલે એને કહ્યું કે અમે તમને વિનંતી કરીએ છીએ, તમારા જીવનને લાભ થાય એવો કોઈક નિયમ લો, તો તે તમે આપો મને નિયમ. એમને ચાર નિયમ આપ્યા, ચાર મહિના રહ્યા હતા એટલે ચાર નિયમ આપ્યા. એમાં એક નિયમ હતો કે તારે કોઈને મારવું હોય એટલે તલવારથી એને મારી નાખવો હોય તો તારે સાત ડગલા પાછળ હટવાનું. એકવાર તું સાત ડગલા પાછળ હટી જાય પછી તારે જે કરવું હોય એ કરજે, પછી તારે એને જીવતો રાખવો હોય તો જીવતો રાખજે, મારી નાખવો હોય તો મારી નાખજે. આટલી આ એક અનેક નિયમો, ચાર નિયમોમાંનો આ એક નિયમ હતો. એકવાર એવું બન્યું કે રાત્રે એ ચોરી કરીને પાછો આવ્યો છે પોતાના શયનખંડની અંદર, એટલે બેડરૂમમાં પ્રવેશ કરે છે તો એની પત્નીની સાથે કોઈ સૂતેલું જોયું એને, એટલે એકદમ એને ગુસ્સો આવ્યો ને કહે છે કે મારી પત્ની બે વફા નીકળી, આને મારી નાખું ને એને મારી નાખું. પણ એને પેલો નિયમ યાદ આવ્યો. પહેલો સંસ્કાર હતો કયો? મારવાનો, કે કોઈ પણ ખોટું કરે એને મારી નાખું, જેને હું લૂંટવા જઉં એને મારી નાખું. એના સંસ્કારો પડ્યા હતા. આજે એની પત્ની સાથે કોઈ સૂતેલું છે અને એના કારણે પેલો સંસ્કાર જાગૃત થઈ ગયો કે આને તો મારી જ નાખવું છે. પણ પેલો નિયમ યાદ આવ્યો, સાત ડગલા પાછળ જાય છે અને પેલી બીજી વ્યક્તિ છે પડખું ફરે છે, ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો એની પોતાની બહેન છે, એની પત્ની સાથે કોણ સૂતું છે? એની પોતાની બહેન. અને ત્યારે એને ખ્યાલ આવ્યો કે એક નાનકડા નિયમથી કેટલું મોટું પરિવર્તન આવ્યું. સંસ્કારો એ કંઈક જુદા પડ્યા હતા, એ સંસ્કારોમાંથી બચાવવાનું કામ, જે દ્વેષ પડ્યો હતો, જે અંદર ભાવ પડ્યો હતો તેનાથી આ બન્યું. આપણી અંદર પણ આવા સંસ્કારો પડ્યા છે. એક વાત કરીને આપણે આગળ વધીશું કે જે સમ્યક દર્શનની અંદર બાધક બને છે એ કેવા સંસ્કારો હોય છે. ન્યુયોર્કમાં સવારની ટ્રેનમાં બધા જઈ રહ્યા છે અને એક યુવાન ચડે છે એના ત્રણ નાના નાના બાળકો સાથે. એક સીટ ખાલી છે, એના ઉપર પેલો યુવાન બેસી જાય છે. પેલા ત્રણ બાળકો છે એ ટ્રેન ચાલી ગઈ છે, અંદર અંદર રમી રહ્યા છે, તોફાન કરી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. કોઈક છાપું વાંચી રહ્યું છે, કોઈક બુક વાંચી રહ્યું છે, કોઈક શાંતિથી આંખો બંધ કરીને બેઠું છે, કોઈક ઊભું છે. પણ આ ત્રણેય બાળકો છે એ તોફાન કરી રહ્યા છે. કોઈકનું છાપું ખેંચે છે, કોઈકનું પુસ્તક ખેંચે છે, કોઈ ઊભું છે આંખો બંધ કરીને બેઠું છે તેની પાસે જઈને આમ હું કરીને પેલાને ડરાવી દે છે. આ ભાઈની બાજુમાં એક બીજો ભાઈ બેઠો છે, એને મનમાં થાય કે આ કેવા માણસ છે, આ એના ત્રણેય છોકરાઓ બધા એને હેરાન કરી રહ્યા છે છતાંય આ એને રોકતા નથી. આ માણસમાં બુદ્ધિ છે કે નહીં? આના સવારના પોરમાં તોફાને ચડેલા બાળકોને શાંત પણ નથી રાખતો. થોડું રાહ જુએ છે કે હમણાં આને રોકશે, હમણાં રોકશે, પણ એ રોકતો નથી. દસેક મિનિટ થઈ હશે એટલે પેલો બાજુમાં બેઠેલા ભાઈને અકળામણ થઈ, એટલે એને કીધું કે ભાઈ આ તમારા બાળકો છે? તો કે હા મારા બાળકો છે. તો કે એને રોકતા નથી કે આટલી બધી તો મસ્તી કરે છે, ધમાલ કરે છે, બીજાને હેરાન કરે છે, તમારે રોકવા ના જોઈએ? તો કે તમારી વાત સાચી છે, રોકવા જોઈએ, પણ હું અત્યારે હમણાં જ હોસ્પિટલથી આ ત્રણેય બાળકોને લઈને નીકળ્યો છું. છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં તો મારી પત્ની બીમાર હતી, આ બાળકોને હોસ્પિટલમાં રમવાનું કોઈ ક્ષેત્ર મળ્યું નહોતું, એક જ જગ્યાએ મેં એને બેસાડી રાખ્યા હતા. અને બહુ લાંબી બીમારી પછી આજ સવારે જ મારી પત્નીનું મૃત્યુ થયું છે અને હવે હું આ બાળકો લઈને ઘરે જઈ રહ્યો છું. એટલે બાજુવાળા ભાઈએ કીધું કે શું હું કંઈ મદદ કરી શકું? જે એક ક્ષણ પહેલા જે ભાવના હતી જે અભિગમ હતો, જે સંસ્કાર હતા, એ તરત બદલાઈ ગયા કે આના ઉપર આટલો બધો દુઃખનો ડુંગર પડ્યો છે તો મારી પોતાની ફરજ શું બને છે. જ્યાં સુધી ખ્યાલ નહોતો કે અનેક પ્રકારના સંજોગોમાંથી માણસ પસાર થઈ રહ્યો હોય છે ત્યારે જે પ્રસંગોનો પ્રભાવ એના મન ઉપર પડ્યો હોય છે તેના કારણે તે જુદી જુદી રીતે વર્તે છે એની સમજ એને પડી, એટલે તરત જ જે એને એમ કહેવા તૈયાર થયો હતો કે તમારા બાળકોને તમે કાબુમાં રાખો, એ જ એમ કહે છે કે ભાઈ હું તને બીજી કઈ મદદ કરું, આ તો બહુ દુઃખનો પ્રસંગ છે. તો આખી વિચારણા બદલાઈ ગઈ. એવી રીતે જે સમયે તમને તત્વની સમજ થાય છે પેદા, તે સમયે સંસાર પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે. જે સંસાર તમને બહુ વાલો લાગે છે, જે સંસાર તમને બહુ પ્રિય લાગે છે, જે સંસાર ભોગવવા જેવો લાગે છે, જે સંસાર આપણને અનુભવવા જેવો લાગે છે, એ જ સંસાર ખારો સાગર જેવો દેખાવા લાગે છે. ત્યારે જેવી રીતે પેલા પુરુષને આ ટ્રેનમાં બાળકોના પિતાની પરિસ્થિતિની સમજ આવતા જ આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ, તેવી રીતે એટલે તત્વરૂચિ પેદા થવી જોઈએ. જ્યાં સુધી તત્વરૂચિ પેદા ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન આવતું નથી. અને તત્વરૂચિ પેદા થાય એટલે આ આઠ જે પર્યાયો છે દ્વેષના, એ આઠ પર્યાયોને બરાબર સમજવા જોઈએ કે ક્યાંય મારામાં વેરનો ભાવ તો પડ્યો નથી ને. તમે જુઓ કે કમઠ અને પાર્શ્વનાથનો કેટલા ભાવથી ચાલી આવ્યો, વેરનો ભાવ, એક નાનકડો વેર ભાવ, એ ભાવમાં ખમાવ્યો નહીં, ને વધતો 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 દ્વેષનો પરમ સાગર બની ગયો. તીર્થંકર જેવા આત્માને પરેશાન કરવા માટે જબરજસ્ત વર્ષા કરી, એને ડૂબાડી દઉં, એને મારી નાખું, એને કાપી નાખું, એને જીવવા ન દઉં, એ ક્યાંથી આવ્યું? વેરમાંથી. એમાંથી વેરમાંથી દ્વેષ ઉત્પન્ન થયો, દ્વેષમાંથી મહામિથ્યાત્વનો ભાગીદાર બની ગયો. અને પ્રથમ રસથી લાખો અને કરોડો યોજન દૂર પહોંચી ગયો. એટલે પર્યાયોને સમજવાના છે કે મારામાં ક્યાંય અસૂયા તો નથી પડી ને, કે કોઈક દાન આપતું હોય તો હું એમ કહું કે એને તો દાન આપવા સિવાય બીજું શું છે, કેમ કે એના નામ ના કમાવી છે એટલે દાન આપે છે. તો જે દુર્ગુણ છે એ દુર્ગુણની અંદર, જે ગુણ છે એ ગુણની અંદર દુર્ગુણનું આરોપણ કર્યું, એ અસૂયા થઈ. આ રીતે આપણે આ પર્યાયોને યાદ રાખવાના છે. અને પ્રચંડ નવમો ગુણ છે, નવમો પર્યાય છે તે પ્રચંડ, એટલે ભારે આકરો ગુસ્સો આવે ત્યારે આખી દુનિયાને બાળી નાખવું, આખા ઘરને બતાવી દઉં, આવો પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થાય તે પણ દ્વેષ છે. આ કશાય જીવ જેની અંદર કશાય ઉત્પન્ન થયો છે એને ઓળખવો કઈ રીતે, મારા પોતાની અંદર કશાયો છે એને ઓળખવા કઈ રીતે, એની વાત કરે છે કે રાગ અને દ્વેષથી ઘેરાયેલા હોઈએ તો સમજવાનું કે કશાયો તીવ્ર પડેલા છે. પહેલી વાત કરી કે રાગ દ્વેષ પરિગતો, મિથ્યાત્વથી કલુષિત થયેલો હોય એવી દ્રષ્ટિ હોય તો સમજવું કે આપણે કશાયી છીએ. પાંચ આશ્રવો કયા? પાંચ આશ્રવો છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય, પ્રમાદ, કષાય અને યોગ. આપણે વારંવાર અહીંયા લખેલું છે, દર વખતે લખી રાખે છે. તો શું થાય છે કે આપણે વિચારવાનું છે કે મારી અંદર મિથ્યાત્વ પડ્યું છે તો બાકીના ચારે હોવાના, અવ્રત છે, કષાયો છે, પ્રમાદ પડ્યો છે અને યોગ એટલે મન યોગ, વચન યોગ અને કાય યોગ. આ એક બહુ મહત્વની વાત છે. કે મિથ્યાત્વ એ બધાનો લીડર છે, કે જ્યાં સુધી જે એની બાકીની સેના એની સાથે આવ્યા જ કરવાની, સેનાપતિ છે, આ સૈન્યને લઈને જ ચાલે છે. આપણે મિથ્યાત્વને દૂર કરવાનું છેલ્લે વિચારીએ છીએ, યોગમને પહેલો પકડીએ છીએ. સારું છે, યોગને પકડવો જોઈએ, પણ યોગને પકડતા પહેલા એ વિચાર કરવાનો છે, આ યોગને પકડીને મારે કોને નાથવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત બહુ જ મહત્વનો આ દ્રષ્ટાંત છે, યાદ રાખવા જેવું. ચાણક્ય અને ચંદ્રગુપ્ત આ નવ નંદો ઉપર વિજય મેળવવા નીકળ્યા છે. ચાણક્ય તક્ષશિલાથી ભણીને પાછા ફરી રહ્યા છે. ચંદ્રગુપ્તને એમણે પસંદ કર્યો છે કે આ ચંદ્રગુપ્તને મારે રાજા બનાવવાનો છે. એનામાં લક્ષણો જોયા એણે કે આ રાજાને યોગ્ય છે. એટલે બંને સેનાઓ એકઠી કરતા કરતા, સૈનિકોને એકઠા કરતા કરતા મગધ તરફ આવી રહ્યા છે. અને મગધની અંદર આવીને પટનામાં પાટલીપુત્ર, એનું નામ જૂનું, એ પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો. હારી ગયા ચંદ્રગુપ્ત અને ચાણક્ય, હારી ગયા. હારી ગયા એટલે શું કર્યું એને? બચવું તું એમને, નવ નંદો ઉપર વિજય મેળવો હતો, અને આ તો પહેલો જ દિવસ હતો, પહેલી જ પ્રક્રિયા હતી, અને જો પકડાઈ ગયા તો નવ નંદો તો શું કરે, ડોકું જ કાપી નાખે, મારી જ ના ગયા. અને ખબર હતી કે આ એ જ માણસ છે કે જે માણસ અમારી સભામાંથી નીકળીને નિર્ણય કરીને નીકળ્યો છે કે જ્યાં સુધી આ નવ નંદોને ઉખાડીને ફેંકી ના દઉં ત્યાં સુધી હું મારી ચોટીની, મારી શિખાને ચોટલી નહીં વાળું, હું એને ગાંઠ નહીં વાળું. આ ખુલ્લી ગાંઠે લેનારો અંદર એક ગાંઠ બાંધીને નીકળ્યો છે, એને કાપી નાખો, મારી નાખો. આ બંને ચંદ્રગુપ્ત જાણતા હતા એટલે છુપા વેશે નીકળી ગયા. રાત પડી એટલે એક માજીના ઘરે એ લોકો, એક કરડા માજીને ત્યાં, આમાં અવાજ આવે છે,
હેલો, પ્લીઝ ક્લોઝ, બી ઓન મ્યુટ, અવાજ આવે છે. તમે બધા ફોન કરો,
એક માજીના ઘરે રાત્રે રોકાયા. કેવા અજાણ્યા બનીને કે અમે વટે માર્ગુ છીએ, જઈ રહ્યા છીએ, તમે અમને આશરો આપો, એક રાત રોકાવું છે, સવારે ઉઠીને ચાલ્યા જઈશું, અને અમને ભૂખ પણ લાગી છે, જો કંઈક ખવડાવો તો અમે ખાઈશું. એટલે માજીએ કહ્યું કે ભાઈ હું તો તમને અત્યારે વધુમાં વધુ તો ખીચડી બનાવીને ખવડાવી શકું, બાકી કંઈ મિષ્ટાન હું ખવડાવી નહીં શકું, ખીચડી બનાવીશ. તો ભાઈ એ પણ અમારા માટે ઘણું બધું છે. ખીચડી બની ગઈ, બંનેને જમવા બેસાડ્યા. એટલે જમી લીધું છે. પછી એનો પૌત્ર છે, આ માજીનો પૌત્ર છે, એ આવ્યો એ કે મને દાદી મને ખાવા આપે, એટલે એને પણ ખીચડી પીરસી, થાળીમાં ખીચડી આપી. અને બાળક ખાવા જાય છે, થાળીમાં હાથ નાખે છે અને એકદમ હાથ પાછો ખેંચી લે છે, કે દાદી હાથે કેટલી ગરમ રાખી છે ખીચડી, દાદી જેવા એટલી બધી છે ખીચડી ગરમ છે. તો કે હું જોઉં છું કે તે ભૂલ કરી છે. તો કે શું ભૂલ કરી? તો કે જે ભૂલ આ ચંદ્રગુપ્ત અને ચાણક્યએ કરી છે તે જ ભૂલ તે કરી છે. તો કે શું? તો કે કિનારે કિનારેથી ખીચડી ખવાય, વચ્ચે હાથ નાખીને વચ્ચેથી ખીચડી ના ખવાય. કિનારે કિનારેથી તું ખાય તો ત્યાં ઠરી ગઈ હોય અને ધીરે ધીરે આગળ વધાય. ચંદ્રગુપ્ત ત્યાં, ચાણક્ય ત્યાં ચોંકી જાય છે કે મારે છેવાડાના ગામો ઉપરથી વિજય મેળવતા મેળવતા અહીંયા આવવાનું હતું. આજે કિનારાનો પરિધિનો ભાગ છે એ મિથ્યાત્વનો છે, અને આપણે સીધા યોગોને પકડીએ છીએ. શું કરીએ છીએ? વચ્ચે હાથ નાખીએ છીએ અને પછી વર્ષોના વર્ષો વીતી જાય છે અને કહીએ છીએ કે મેં અઠાઈઓ કરી, મેં આ કર્યું, મેં તે કર્યું, કસાયો ઓછા થયા નહીં. તો આ જે વાત છે કે આપણી અંદર આ પાંચ આશ્રવો ક્રોધ આપણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ પડ્યા છે, તો આપણે સમજવાનું કે આપણે કષાયવાન જ છીએ. આપણી અંદર આર્તન, આપણી અંદર કષાયો પડેલા જ છે. અને છેલ્લી વાત કરે છે કે આર્ત અને રૌદ્ર ધ્યાન વાળો, જેની અંદર આર્ત અને રૌદ્ર ધ્યાન પડ્યા છે, તે પણ કષાયી છે, તે કષાયવાન છે. એટલે કષાય એટલે ક્રોધમાન માયા અને લોભ હોય એ જ કષાય છે એવું નહીં. આ વાત વિસ્તારથી કરે છે ઉમા સ્વાતિ મહારાજ. બહુ મહત્વની વાત કરે છે કે રાગ અને દ્વેષ વાળો પણ કષાયવાન છે. કેમ મીરભાઈ, સમજાય છે? કઈ કેવી રીતે, કેવી રીતે સમજાય છે એ પણ સમજવાનું છે કે રાગ અને દ્વેષના જે સંતાનો છે, રાગમાંથી જન્મે છે માયા અને લોભ, અને દ્વેષમાંથી જન્મે છે ક્રોધ અને માન. એટલે રાગ અને દ્વેષના સંતાનો છે જે કષાયોને ઉત્પન્ન કરે છે. આપણે એમ કહીએ કે મને તો ક્યારેય ગુસ્સો આવતો નથી, પણ રાગ છે કે નહીં એ આપણે વિચારતા નથી. જે દિવસે એ સમજાય કે મારામાં રાગ છે, મને ફલાણા પ્રત્યે તીવ્ર રાગ છે, ફલાણી વસ્તુ પ્રત્યે તીવ્ર રાગ છે, તો એ ક્યારેક ક્રોધ માન માયા અને લોભ બનીને પ્રગટ થશે. એટલે અહીંયા આપણે આ સમજવાનું છે કે ક્રોધ અને રાગ અને દ્વેષ, મિથ્યાત્વ, પાંચ આશ્રવો અને આર્ત અને રૌદ્ર ધ્યાન જ્યાં સુધી પડ્યા છે ત્યાં સુધી જીવ કષાય વાળો છે, કષાય યુક્ત છે. હજુ વધારે વ્યાખ્યા કરે છે કે કાર્ય કાર્ય વિનિશ્ચય સંકલેશ વિશુદ્ધ લક્ષણેર મૂઢ. બહુ જ મહત્વની વાત કરે છે કે કરવા જેવું અને ન કરવા જેવું, શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું, એનો નિર્ણય આપણે કરીએ છીએ ખરા. કરી શકીએ છીએ કે નથી કરી શકતા? નહીં, જાણવું અને કરી શકવું એ બેમાં બહુ અંતર છે. હું એટલે જવાબ આપો ત્યારે બરાબર વિચારીને આપજો કે જાણવું, તમે જાણો છો કે ખોટું શું અને સાચું શું, પણ સાચાનું સ્વીકાર કરીને આગળ વધવું અને ખોટાને છોડવાનું. શાસ્ત્રની અંદર એક બહુ મહત્વની વાત કરી છે મહેન્દ્રભાઈ, એની અંદર એમ કહ્યું કે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીચ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. ઉત્સૂત્ર ભાષણ જેવું કોઈ મહાપાપ નથી. ઉત્સૂત્ર એટલે શું? કે શાસ્ત્રની અંદર જે કહ્યું છે, અનુભવીઓએ જે વાત કરી છે, જેમણે જીવનની અંદર કંઈક સાધના કરીને મેળવ્યું છે અને જે વાત કહી છે એનો અસ્વીકાર, અને આપણે જે જાણીએ છીએ તે શાસ્ત્ર છે તેનો પ્રચાર, મારું માનેલું એ જ શાસ્ત્ર છે, આવો પ્રચાર એ ઉત્સૂત્ર છે. આવું ઉત્સૂત્ર એ સૌથી મોટામાં મોટું પાપ છે. એટલે આ જગત છે એમાં ભિન્ન રૂચિ લોક છે, ઘણા બધા જાત જાતની રૂચિવાળા લોકો છે, એમાં સૌ પોતપોતાની મહત્તા સ્થાપિત કરવા માટે હોડ લગાવીને બેઠા છે. એ સમયે આપણે આપણું હૈયું, આપણે આપણું કાળજું, આપણે આપણું મન સાબૂત રાખવાનું છે. અને જે સૂત્ર અનુસાર શાસ્ત્રની અંદર જે કહ્યું છે એ અનુસાર આપણે એવું માનીએ છીએ કે યથાશક્તિ વાત કરેલી છે શાસ્ત્રમાં, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની વાત કરેલી છે, જે સંભવિત હોય તે કરવાની વાત કરી છે, પણ બધાની ઉપર એક વાત કરી છે કે આ બધાની ઉપર તો એક વસ્તુ છે કે શું દેવ શું ગુરુ શું ધર્મને પકડીને ચાલવાનું છે. એની અંદર બધું આવી જાય છે. પછી તમારે જે કરવું એ કરો. સુદેવ મારા ગુરુ, મારા દેવ વિતરાગ પરમાત્મા, એ વિતરાગ પરમાત્મા એ વિતરાગી બનીને આત્માના પૂર્ણ સ્વરૂપને, નિર્મળ સ્વરૂપને પામ્યા અને જગતને એ પામવાનો માર્ગ દેખાડ્યો. એટલે મારા પરમાત્મા છે. સુગુરુ સદગુરુ કે જે આ પરમાત્માએ બતાવેલો માર્ગ છે એ માર્ગને આપણા સુધી પહોંચાડ્યો. હરિભદ્રસુરી મહારાજ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરી મહારાજ, યશો વિજયજી મહારાજ, અકલંક દેવ, વિદ્યાનંદજી, પૂજ્યપાદ દેવાનંદી, સ્વયંભૂ આચાર્ય, આ બધાએ આ માર્ગને આપણા સુધી પહોંચાડવા માટે કેટલો બધો પુરુષાર્થ કર્યો. અને એ પણ કોઈ પણ જાતના બદલા વગર, સ્વાર્થ વગર. આ પ્રસંગ રચી રચ્યું એમણે તો ત્યાં એમના પહેલા શ્લોકમાં એવું ના લખ્યું કે આનો કોપીરાઇટ મારી પાસે છે. શું ક્યાંય લખ્યું છે? પોતાનું નામ પણ નથી લખ્યું, પોતાનું નામ પણ નથી લખ્યું. તો કેટલી કરુણા હશે જગત પર કે એ કરુણા, આવા મારા સદગુરુ છે, આ સદગુરુનો હું શિષ્ય છું. અને સુધર્મ, જે ધર્મ માત્ર અને માત્ર આત્મકલ્યાણની વાત કરે છે, એ ધર્મ એ મારો ધર્મ છે. આ જાણવું અને એનું આચરણ કરવું, આ જાણીએ છીએ, આ તો વસ્તુ આપણે જાણેલી છે, આમાં કંઈ મેં નવું નથી કહ્યું. પણ આનું આચરણ થઈ શકે છે કે નહીં એ વાત આજે કરવાની છે આપણે. આમાં શું નવું કહ્યું મેં? શું દેવ, શું ગુરુ, શું ધર્મની વ્યાખ્યા કરી, એમાં નવું શું કહ્યું? કંઈ નવું નથી. પણ એનું આચરણ થાય છે કે નહીં એ નિર્ણય કરવો, એ વાત આજે આપણે એની અંદર ઉમેરવી છે. એટલે કહ્યું કે સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્રપા પરિખો. આ સૂત્ર અનુસાર આ જે શાસ્ત્રોમાં કહ્યું છે, અનુભવીઓએ કહ્યું છે, સાધકોએ કહ્યું છે, સત્શાસ્ત્રોની અંદર કહ્યું છે, તે પ્રમાણે જે ચારિત્રનું જીવનનું પાલન કરે છે, આચરણ કરે છે, તે સાચો સાધક છે. એટલે કરવા જેવું અને નહીં કરવા જેવું, એવું એવો વિવેક, એ વિવેકનો નિશ્ચય એ જે કરી શકે છે તે કશાય વિજયી બની શકે છે. કશાય આપણને ખરાબ લાગે છે કે નહીં, એ જ પહેલો પ્રશ્ન તો આજે પૂછવા જેવો છે. મુકુંદભાઈ, મુકુંદભાઈ, રમેશભાઈ, કશાય એ આપણને ખરાબ લાગે છે કે નહીં? આપણને કશાય જો ખરાબ લાગતો હોત તો અત્યાર સુધી આપણે એને કાઢીને બહાર ફેંકી દીધો હોત. જે દિવસે તમને તમારા ઘરની અંદર કચરો કચરો લાગે છે તે દિવસે કચરાને સંગ્રહ છો કે બહાર ફેંકી દો છો? એ ગાર્બેજ જેવો દેખાય એવો શું કરો છો તમે? અને જે ગાર્બેજ ભેગો કરે છે એનું ઘર શું થઈ જાય છે? ઉકરડો, કબાડખાનો. હિન્દીમાં કબાડખાના શબ્દનો પ્રયોગ થાય છે કે આપણે આપણા ઘરને કબાડખાનું કહ્યું, આ ઘર કશાયોનું કબાડખાનું બનાવીને મૂકી દીધું છે. તો એને દૂર કરવા માટે વિવેકની જરૂર છે. અને વિવેક માટે શું કરવા યોગ્ય છે અને શું ન કરવા યોગ્ય, અને એ થાય તો આપણે કશાય વિજયી બની શકે, એ વાતની ખબર હતી કોને? સાધકને, સ્થૂલીભદ્રને ખબર હતી કે હું જ્યાં જઈ રહ્યો છું ત્યાં મારે શું કરવાનું છે. પહેલું જ ચોમાસું છે, બાર બાર વર્ષ સુધી જેની સાથે ભોગ ભોગવ્યા છે એને છોડીને આવ્યા છે, અને છતાંય પહેલા ચોમાસા માટે ગુરુ મહારાજ પાસે શું માગણી કરી છે? મારે ત્યાં ચોમાસું કરવા જવું છે. ગુરુ મહારાજ જાણકાર હતા, એ જાણતા હતા કે આનો વિવેક બહુ જ પ્રગાઢ છે, એ જાણે છે કે કરવા યોગ્ય શું છે અને કરવા યોગ્ય નરક કરવા યોગ્ય શું છે? બીજા બધા મુનિઓના મુખ ઉપર એ વખતે મંદ મંદ સ્મિત આવી ગયું. એટલે કે આને જો ને હજુ દીક્ષા લીધા ને વરસ પૂરું નથી થયું ત્યાં તો પેલી યાદ આવી ગઈ, એના ઘરે જવું છે. એને ગુરુએ પણ જોયું છે પણ જવા દીધા એમને. કોષાના ઘરે પહોંચે છે ત્યારે કોષા પોતે પણ ભ્રમમાં છે, ભ્રાંતિ છે કોષાને પણ. શું ભ્રાંતિ છે? શ્રીમદજી શું કહે છે? મહેન્દ્રભાઈ, આત્મભ્રાંતિ સમરોગ નહીં. આપણી અંદર ભ્રાંતિ પડી છે કે આપણે મહાન છીએ. કઈ ભ્રાંતિ? હું જાણકાર છું, હું જાણું છું. આત્મભ્રાંતિ સમરોગ નહીં. આ ભ્રાંતિને દૂર કરવાની છે. એ ભ્રાંતિને દૂર કરી શક્યા 4 મહિના પછી કોષાના મનમાંથી કે આવ્યા છે. પોતે તો વૈરાગી બન્યા છે પણ બીજાને પણ વૈરાગી બનાવવા માટે આવ્યા છે. એને વિવેક હતો કે હું શું કરી રહ્યો છું ને મારે શું કરવું છે. આપણે વિવેક શું કહેવાય એ જાણીએ છીએ પણ વિવેક કેવી રીતે આચરણ કરવો જોઈએ એ નથી જાણતા. એટલે સ્થૂલીભદ્ર વિજેતા બન્યા, કામ વિજેતા બન્યા વિવેકના કારણે. બીજી વાત કરે છે કે સંક્લેશ તથા વિશુદ્ધિના લક્ષણોથી રહિત હોવો જોઈએ. અહીંયા કષાયનું લક્ષણ કરે છે. એટલે આપણી અંદર સંક્લેશના પ્રસંગો તો બહુ બધા આવે. કેટલા પ્રસંગો બને સંસારમાં છીએ એટલે ક્લેશ સંક્લેશના કેટલા પ્રસંગો આવે. ક્ષણે ક્ષણે આપણે વાત કરતા હોઈએ અને વચ્ચે કંઈક તમને એડ કરવા માટે સારા ભાવથી કોઈ બોલ્યો હોય તો કે તને ખબર નથી પડતી હું બોલું છું, વચ્ચે કેમ તું ટપકો મારે તાપસી પુરાવે છે, આમ કેમ બોલે છે, તેમ કેમ બોલે છે. આ જે વાત છે એ સંકલેશ ઉભો કરી દે છે. તમારી અંદર સંકલેશ ઉભો થયો, બીજાની અંદર સંકલેશ ઉભો થયો. એ સંકલેશ ઉપર વિજય ના મળે તો કષાયો પ્રગાઢ બનવા માંડે છે. એક નાની એવી વાતમાંથી કષાયો કેટલા પ્રબળ બને છે એના શાસ્ત્રોના પાને પાના ભર્યા છે કે એક નાનકડી વાત ચંદ કૌશિકના પૂર્વ ભવની અંદર એક નાનકડી વાત હતી. શિષ્યએ કરુણાથી યાદ કરાવ્યું હતું કે ગુરુજી સવારે તમે જ્યારે આવ્યા ત્યારે તમારા પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ હતી. આ યાદ કરાવ્યું એનાથી સંકલેશ ઉભો થયો. એ સંકલેશનું કારણે કસાઈ બન્યા. કસાઈ બન્યા એટલે ઉભા થઈને પેલાને મારવા જાય છે. એ પણ ભૂલી ગયા કે હું સાધુ છું, સમતાધારી એ મારો પર્યાય છે. એ ભૂલી ગયા ને એને મારવા જાય છે ને થાંભલા સાથે અથડાય છે ને મૃત્યુ પામે છે. એટલે સંકલેશમાં મૂઢ થયેલા જીવો કસાયોને આમંત્રણ આપે છે. શું કરે છે? અહીંયા કષાયની સંકલેશની વાત કરીને કરવી વાત તો કષાયની જ છે કે સંકલેશની અંદર જો વિવેક ન રહે તો કષાયોને સીધે સીધી આમંત્રણ પત્રિકા લખી નાખે છે કે આવો આવો હું રાહ જોઈને બેઠો છું. વિશુદ્ધિ અંતે શું પ્રાપ્ત કરવાનું છે? વિશુદ્ધ બનવાનું છે. આંખો બંધ કરીને તમારે પરમાત્માની સમક્ષ અથવા ઘરની અંદર બેસીને નમો અરિહંતાણમ જ્યારે બોલો ત્યારે એ શુદ્ધ કષાયોથી રહિત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યવાન એવા આત્માને ધ્યાન કરું છું અને એ ધ્યાનની ઊંડન ઉતરતા ઉતરતા એ ભાવ લાવવાનો છે કે મારો અને તમારો આત્મા સમાન છે, હું તમારામાં એક મેક થઈ જાઉં અને હું પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યવાન છું પણ મારા આવરણોને મારે તોડવાના છે. હું તમારા સ્પર્શથી એવો બની જાઉં કે મારા આવરણોને તોડી શકું. આવા વિશુદ્ધિના લક્ષણોને બદલે મૂઢ બનીને એવું માને કે હું ધારું તે કરી શકું, મારું ધાર્યું થવું જોઈએ, આગળ જતા કહે છે કે આહાર, ભય, પરિગ્રહ, મૈથુન આ બધી સંજ્ઞાઓ રૂપી કલિકાલથી એટલે કાલીમાંથી ગ્રસ્ત હોય. આહાર ખાવાનું જ આખો વખત ચર્ચા એની એ જ હોય કે શું બન્યું છે ખાવાનું, શું બનવાનું છે, આજે ખાવાનું કેવું હશે આની અંદર. તો આ એનાથી ગ્રસ્ત થયો છે. ભય, કેટલો બધો ભય પડે છે આપણી અંદર. થોડો વરસાદ પડવા માંડે ને આપણે વિચારવા માંડીએ કે ઘરે પહોંચી શકીશું કે નહીં, હજુ તો એક કલાકની વાર છે, બે કલાકની વાર છે, પણ ભય કેટલો પડે છે, ડર પડે છે. જૈન ધર્મનો અનુયાયી, જૈન ધર્મનો સાધક ક્યારે પણ ભયથી ગ્રસ્ત ન હોય, કેમ કે એને ખબર છે કે કર્મ એ જ મહાન છે. હું ગમે તેટલું કરીશ તો કર્મથી મુક્ત નહીં થયો હોઉં ત્યાં સુધી કર્મો મને હેરાન કરવાના છે. નિર્ભયતા નથી, એટલે જ્યાં ભય છે ત્યાં કષાય છે, જ્યાં પરિગ્રહ છે ત્યાં કષાય છે, જ્યાં મૈથુન છે ત્યાં કષાય છે. એટલે અહીંયા કષાયને વધારે સ્પષ્ટ કર્યું કે કષાય એટલે ખાલી ક્રોધ, માન, માયા અને લોભ પડ્યા છે એટલે જ કષાય છે એવું નહીં. ખાવાની લાલસા હોય તોય તમારે સમજવાનું કે કષાય છીએ, કેમ કે આપણી ઈચ્છા મુજબનું ના આવ્યું, આપણને જોઈતું હોય એટલું ના મળ્યું, આપણે જે ઈચ્છીએ એ ના મળે તો તરત કષાય ઉત્પન્ન થઈ જાય કે તમે શું વ્યવસ્થા કરો છો, તમને ભાન નથી પડતી. એટલે ભાઈ તને આટલું બધું પડ્યું હોય તો તું તારું ટિફિન લઈને આવ ને ઘરેથી, શું કામ પણ તું આટલું અહીંયા કષાય કરે છે અને બીજાને કષાય જન્માવે છે. તો એ આહારની સંજ્ઞામાંથી આ કષાય ઉત્પન્ન થયો, ભયની સંજ્ઞામાંથી કષાય ઉત્પન્ન થાય છે, પરિગ્રહની સંજ્ઞામાંથી કષાય ઉત્પન્ન થાય છે ને મૈથુનની સંજ્ઞામાંથી. આમ અહીંયા આપણને કષાયોની વ્યાખ્યા સમજાવી કે કષાય ક્યાંથી જન્મે છે. અહીંયા સુધી આપણે અટકીએ, પછી આપણે ફરી પાછું કલાક રહીને જે બી ટાઈમ નક્કી કરે એ ટાઈમે આપણે ફરી મળીએ અને આપણો આગળનો સ્વાધ્યાય કરીશું. Thank you.